ભાગ એક પ્રકરણ એક ઈશ્વર કુટુંબની ઈચ્છા રાખતા હતા. શરૂઆતમાં મને ઈશ્વર વિશે જે વિચાર હતો તે એવો વિચાર નહોતો કે આકાશમાં એક અદૃશ્ય પિતા છે. ઈશ્વર સર્જનહાર હતા અને એક દૂરનું પરાક્રમ કે સામર્થ્ય હતા. મેં એવું માની લીધું હતું કે ઈશ્વર મારા વિશે અને બીજા બધા વિશે જાણે છે ખરા, પરંતુ તે મારા વિશે કે જગતમાંના બધા જ લોકો માટે શું વિચાર કરી રહ્યા છે તેના વિશે મને કોઈ જ ખ્યાલ નહોતો. મેં એવો સંદેહ કર્યો નહોતો કે જેમ આપણને ઓરડામાં કોઈ વ્યક્તિની હાજરીનો અનુભવ થાય છે એવો અનુભવ થતો નથી, તેથી ઈશ્વર ત્યાં છે કે નહીં. પરંતુ તેને બદલે ઈશ્વર તો મારા માટે એવી દૂરની વ્યક્તિ હતા કે જે સમયાંતરે જ્યારે હું સમસ્યામાં હોઉં ત્યારે મારા પર દ્રષ્ટિ કરે છે. મેં એવો વિચાર કર્યો નહોતો કે ઈશ્વર મને કે તમને પ્રાપ્ત કરવા માગે છે. મેં એવું માની લીધું હતું કે ઈશ્વર વાસ્તવિક છે અને મારી સાથે દુશ્મનાવટના સંબંધમાં નથી. પરંતુ હું ફક્ત એટલું જ જાણતો હતો, જેમ એક કહેવત કહે છે તેમ, દ્રષ્ટિથી પર મનથી પર. મારે ઈશ્વર વિશે ઘણું શીખવાનું બાકી હતું. હું ઈશ્વરને શોધતો નહોતો, તેથી મેં એવું માની લીધું હતું કે ઈશ્વર પણ મને શોધતા નથી. જો કોઈ તે વિશે પ્રશ્ન પૂછતું તો હું તેને ઉત્તર આપતો કે ઈશ્વરની પાસે ઘણા કામ છે. મેં એવું અનુમાન કર્યું હતું કે હું કંઈ પણ સારું કે ખરાબ કરતો નથી, તેથી ઈશ્વર મારા પર ધ્યાન આપે એટલો યોગ્ય નથી. હું ખોટો હતો. ઈશ્વર મને શોધતા હતા, પરંતુ હું તે જાણતો નહોતો. હવે હું જાણું છું કે આપણને શોધવાનો ઈશ્વરનો સ્વભાવ છે, તેથી તેમણે મને શોધ્યો છે. ઈશ્વર આપણને વચનબદ્ધ છે. આપણે કેવી રીતે ઈશ્વર વિશેની આ વાતો જાણી શકીએ? આ પ્રશ્નને એક કરતાં વધારે વાર હું પૂછવાનો છું, તેથી તેના પર ધ્યાન આપશો. આવો આપણે આપણી જાતની કસોટી કરીએ. આપણે જે વસ્તુઓને બનાવી હોય તેની કાળજી રાખવી તે આપણા સ્વભાવનો એક ભાગ છે, ખાસ કરીને જો તેના માટે ગંભીર પ્રયત્નો કરવામાં આવ્યા હોય અથવા તો તે લાંબા વિચારોનું પરિણામ હોય ત્યારે આપણે તેની વધારે કાળજી રાખીએ છીએ. આપણે કોઈ વસ્તુ બનાવી હોય, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અથવા તો તેના માટે લાંબા વિચારો કર્યા હોય અને જો કોઈ વ્યક્તિ તેની મશ્કરી કરે, તેને હલકી ગણે, તેનો નાશ કરે કે તે વસ્તુ તેની છે એવો દાવો કરે, ત્યારે આપણે ગુસ્સે થઈએ છીએ અથવા તો ચીડાઈ જઈએ છીએ. આપણે એવી લાગણીનો અનુભવ કરીએ છીએ કે તે વસ્તુઓ અસાધારણ છે. આપણો સ્વભાવ એવો હોવાને લીધે આપણને એવી લાગણી થાય છે. આપણે આપણી પોતાની જાતથી પરિચિત છીએ. આપણા દરેકનું એક આંતરિક જીવન છે, આપણા મનનું જીવન છે, જેનાથી આપણને દુઃખ કે નુકસાન થાય તેનાથી નહીં, પરંતુ જેનાથી આપણને આનંદ પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત કરવા માટે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. તેને માટે આપણે અવ્યવસ્થિત કે હેતુ વગરના પ્રયત્નો નહીં, પરંતુ ઇરાદાપૂર્વકના પ્રયત્નો કરીએ છીએ. આપણે આપણી સમજદારી કે અંતઃપ્રેરણા દ્વારા દોરવાઈએ છીએ. તે શા માટે આપણું લક્ષ્યાંક છે તેના ઉદાહરણો ઘણા છે. જે કાર્યો આપણને ખૂબ જ ઓછા મહત્વવાળા લાગે તેને પણ કોઈ કારણથી દોરવાઈને ઇરાદાપૂર્વક રીતે કરીએ છીએ. આપણને દાંતમાં પોલાણ થાય કે શ્વાસમાં દુર્ગંધ આવે તે ગમતું નથી, તેથી આપણે આપણા દાંતને બ્રશ કરીએ છીએ. આપણે સવારે ઉઠીએ છીએ કેમ કે આપણે આપણી નોકરી જાળવી રાખવા માંગીએ છીએ અથવા તો આપણને કોઈ કાર્ય કરવામાં આનંદ મળે છે. આપણે જમણે વળવાને બદલે ડાબી તરફ વળીએ છીએ કેમ કે આપણે કોઈ ચોક્કસ સ્થળે જવાનું હોય છે. કેટલીક વાર આપણે અતાર્કિક કાર્યો પણ કરીએ છીએ, જેમ કે સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ વિશે લખીએ છીએ જે ક્યારેય તે જોવાનું નથી અથવા તો તેને એ વાતની કંઈ ચિંતા નથી, કેમ કે આપણે કોઈ ઇચ્છિત પરિણામની આશા રાખીએ છીએ. એમ કરવા દ્વારા કોઈ વ્યક્તિથી ચડિયાતા હોવાની કે તેમને કોઈ પાઠ શીખવવાની લાગણીનો અનુભવ કરીએ છીએ. જ્યારે આપણે આપણને નાપસંદ હોય એવું કોઈ કામ કરીએ છીએ, તે કામ પણ કોઈક રીતે આપણું સારું થશે એવા વિચારે જ કરીએ છીએ. શા માટે ખોરાકનું ધ્યાન રાખીએ છીએ? કેમ કે સ્વભાવગત રીતે તેનો એક હેતુ છે. આપણે હેતુ વિનાના વ્યક્તિઓ નથી. આ સગળી બાબતોથી વિપરીત કામો મન તથા ભાવનાત્મક અસંગતતાની નિશાની છે. બાઇબલના ઈશ્વર આ વાત જણાવે છે. ઈશ્વર જે કોઈ કામ કરે છે તેનો આનંદ માણવા માટે તે કામ કરે છે. ઈશ્વરને કશાની અછત હોવાને લીધે માણસ જાતનું સર્જન કર્યું નથી. તે એકલા હતા અને સંપૂર્ણ નહોતા, તેથી તેમને મિત્રમંડળની જરૂર હતી એવું નથી. ઈશ્વરને કશાની જરૂર નથી કેમ કે તે ઈશ્વર છે. આપણે એમ કહી શકીએ કે ઈશ્વરને તેમના હાથના કામનો આનંદ માણવો હતો, તેથી તેમણે સગડું બનાવ્યું. અને જેમ બાઇબલ કહે છે તેમ પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે, ઉત્પત્તિ 1:26, જેમને બનાવ્યા તેમની તે વધારે સંભાળ રાખે છે, એ તો તમે અને હું છીએ. આપણી વાતની શરૂઆત ક્યાંથી થાય છે? આપણી વાત. શા માટે ઈશ્વર આપણને ઈચ્છે છે તે વાતની શરૂઆત બાઇબલના એ વિચારથી થાય છે કે ઈશ્વર આપણા સર્જનહાર છે. આપણે તે વાતને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી, છતાં પણ મુખ્ય વાત તો એ છે કે ઈશ્વરની ઈચ્છા હતી કે આપણે અહીં રહીએ, તેથી આપણને અહીં મૂકવામાં આવ્યા છે. ઈશ્વર અવ્યવસ્થિત કાર્યો કરતા નથી, ઈશ્વર એક હેતુ સાથે કામ કરે છે. જ્યારે ઈશ્વરે માણસ જાતને બનાવી ત્યારે તે પોતાની કોઈ ઉણપને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા નહોતા. ઈશ્વરે આપણને શા માટે બનાવ્યા તેનું એક જ તાર્કિક અર્થઘટન છે કે ઈશ્વરને આપણી જરૂર નહોતી, છતાં પણ તેમણે આપણને બનાવ્યા. ઈશ્વર આપણો આનંદ માણવા ઇચ્છતા હતા અને આપણે તેમનો આનંદ માણીએ, તેથી આપણું અસ્તિત્વ હોય એવી તેમણે ઈચ્છા કરી. ઈશ્વરે આપણને બનાવ્યા છે, તેથી બાઇબલ ઈશ્વરને આપણા પિતા કહે છે, અને આદમ દ્વારા જે લોકો ઉત્પન્ન થયા તેમને ઈશ્વરના બાળકો કહે છે. તેથી બાઇબલમાં ઈશ્વર અને આપણી સાથેના તેમના સંબંધ માટે કૌટુંબિક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેમાં કોઈ સંયોગ નથી. હું મારી જાતથી થોડો આગળ વધી રહ્યો છું. બાઇબલમાં જે કૌટુંબિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના સંદર્ભને સમજવા માટે ઈશ્વરે પૃથ્વી અને માણસજાતની રચના કરી તે સમયનો વિચાર કરવાની જરૂર છે. તેનાથી તમને આશ્ચર્ય થશે, પરંતુ ઈશ્વર ત્યારે પણ એકલા નહોતા. ઈશ્વરે પોતાની એકલતાને દૂર કરવા આપણું સર્જન કર્યું નથી તેની ખાતરી કરવાનું આ બીજું કારણ છે. બાઇબલ આપણને કહે છે કે ઈશ્વરે આપણને બનાવ્યા તે પહેલાં તેમણે બીજા બુદ્ધિશાળી વ્યક્તિઓ બનાવ્યા હતા. બાઇબલ તેમને દેવના દીકરા કહે છે, આપણે તેમને દૂતો કહીએ છીએ. જૂના કરારમાં અયુબના પુસ્તકમાં આપણને જણાવવામાં આવ્યું છે કે જ્યારે ઈશ્વરે પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે દેવદૂતો હર્ષનાદ કરતા હતા. અયુબ 38:4-7. તેઓ અગાઉથી ત્યાં હાજર હતા અને સર્જનની પ્રક્રિયાને જોઈ રહ્યા હતા. દેવના દીકરા એ શબ્દો વિશે વિચાર કરો. જે હિબ્રુ શબ્દોનો અનુવાદ દીકરાઓ કરવામાં આવ્યો છે તેનો અનુવાદ છોકરા કે બાળકો પણ કરી શકાય. દેવના દીકરા એ શબ્દો કોની વાત કરે છે? તે કુટુંબની વાત કરે છે. જ્યારે વાતચીતનો વિષય કુટુંબનો હોય છે ત્યારે બાળકો શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અયુબ 38:4-7 સ્વર્ગીય કે અલૌકિક કુટુંબ છે. ઈશ્વરે અદૃશ્ય જગતમાં જે બુદ્ધિશાળી લોકોનું સર્જન કર્યું તેમના તે પિતા છે. ઈશ્વરનું અગાઉથી એક અલૌકિક કુટુંબ હતું. તે સત્ય આપણને ઉત્પત્તિની વાતમાં ઈશ્વરે જે પ્રથમ મનુષ્યનું સર્જન કર્યું તે વાતને સમજવા માટે મદદરૂપ બને છે. પોતાના અલૌકિક કુટુંબની સાથે એક માનવીય કુટુંબ હોય એવી ઈશ્વરની ઈચ્છા હતી. માનવામાં ન આવે એવી વાત તો એ છે કે એદનવાડીની વાત આપણને જણાવે છે કે પોતાના બંને કુટુંબો પોતાની હાજરીમાં એક સાથે રહે એવી ઈશ્વરની ઈચ્છા હતી. તેનો અર્થ એ છે કે મનુષ્યોને પણ દૂતોની જેમ ઈશ્વરની હાજરીમાં રહેવા માટે બનાવવામાં આવ્યા છે. પણ આપણે કેવી રીતે તે સઘળું જાણી શકીએ? હું ફરીથી જણાવું છું, ધ્યાન આપો. બાઇબલના પ્રથમ પુસ્તક ઉત્પત્તિની શરૂઆત સર્જનથી થાય છે. એ વાત મનુષ્યોના સર્જન આદમ અને હવા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો ઈશ્વરે ઘણી બધી વાતોનું સર્જન કર્યું હતું. એ વાત આપણને જણાવે છે કે ઈશ્વરે છોડવા, જંતુઓ, ઉડનારા પક્ષીઓ અને ભૂમિ પરના જાનવરોની રચના કરી. તેમાંનું કોઈ પણ ઈશ્વરની સાથે સંબંધ બાંધવા માટે સક્ષમ નહોતું. તેઓ ઈશ્વરની સાથે વાત કરી શકતા નહોતા. તેઓ તેમના વિચારો ઈશ્વરને જણાવી શકતા નહોતા અથવા તો ઈશ્વરની પ્રશંસા વ્યક્ત કરી શકતા નહોતા. કુટુંબના સભ્યો એકબીજાની સાથે પરસ્પર સંબંધ રાખવા દ્વારા અને બૌદ્ધિક તથા ભાવનાત્મક સ્તરે એકબીજા સાથે વ્યવહાર કરવા દ્વારા એકબીજાની સાથે સંબંધ રાખે છે. તેઓ એકબીજા સાથે સંગત કરે છે. છોડવા અને પ્રાણીઓ બાળકો તરીકે કાર્ય કરી શકતા નહોતા. તેઓ કુટુંબના સભ્યો નહોતા. ઈશ્વરને તો પોતાના જેવા કોઈ વ્યક્તિનું સર્જન કરવાની જરૂર હતી. ઈશ્વરનું સ્વરૂપ અને પ્રતિમા. ઈશ્વરે દરેક પ્રકારના છોડવા અને પ્રાણીઓથી પૃથ્વીને ભરી દીધા પછી પણ તેમનું કાર્ય હજુ બાકી હતું. ઈશ્વરે પોતાના સ્વરૂપ અને પ્રતિમા ઉત્પત્તિ 1:27 પ્રમાણેના નવા વ્યક્તિઓને બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ તેમના પૃથ્વી પરના કુટુંબના સભ્યો બનવાના હતા. ઈશ્વરનું સ્વરૂપ એ બાઇબલનો મહત્વનો વિચાર છે. મનુષ્યોનું સર્જન ઈશ્વર જેવા થવા માટે કરવામાં આવ્યું હતું. જો ઈશ્વરના સ્વરૂપ શબ્દને ક્રિયાપદ તરીકે વિચારો તો તમે આ વિચાર સમજવાના સાચા માર્ગ પર હશો. આપણને ઈશ્વરનું સ્વરૂપ બનવા માટે અને ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરવા માટે બનાવવામાં આવ્યા હતા. ઈશ્વરનું સ્વરૂપ હોવાનો શો અર્થ છે? ઉત્પત્તિ 1:27-28માં આપણને તેનો ઉત્તર જોવા મળે છે. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નરનારી ઉત્પન્ન કર્યા અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો. ઈશ્વર પોતે પોતાના જગતની સારી રીતે સંભાળ રાખી શક્યા હોત. તે ઈશ્વર છે, તેમની યોગ્યતાથી વિશેષ કંઈ જ નથી. પરંતુ એમ કરવાને બદલે ઈશ્વરે પોતાના પૃથ્વી પરના કુટુંબની રચના કરી. તેમના બાળકો તેમના સર્જનની વ્યવસ્થા અને જાળવણી કરવાના તેમના કાર્યનું અનુમાન કરી શકે છે. તેઓ તેનો અભ્યાસ કરીને શીખી શકે છે અને સાથી ભાગીદાર બની શકે છે. ઈશ્વર તરીકેની કલ્પના કરવાનો અર્થ છે કે આ પૃથ્વી પર ઈશ્વરના પ્રતિનિધિ બનવું. ઈશ્વર પોતે જે કાર્ય સારી રીતે કરી શક્યા હોત તે કાર્ય કરવાની જવાબદારી તેમણે માણસને સોંપી. તેમના બાળકો તેમની સાથે સહભાગી થાય એવી ઈશ્વરની ઈચ્છા હતી. ઈશ્વરનો વ્યવસાય તો પરિવારનો વ્યવસાય છે. એદનવાડી ફક્ત ઈશ્વરનું ઘર જ નહીં પરંતુ ઈશ્વરની ગૃહ કચેરી પણ હતી. આપણને ઈશ્વરના સાથી કાર્યકરો તરીકે રચવામાં આવ્યા હતા. ઈશ્વરે ખાતરી કરી કે તેમણે જે લોકોની રચના કરી છે તેઓ આ પૃથ્વી પર તેમના સ્વરૂપ તરીકે કાર્ય કરી શકે છે. તેમણે તેમના લક્ષણો, તેમની ગુણવત્તાઓ અને ક્ષમતાઓ, તેમની બુદ્ધિમત્તા અને સર્જનાત્મકતા મનુષ્યોને આપી. બાઇબલ આપણને કહે છે કે મનુષ્યો તો નાના ઈશ્વરો છે. ઈશ્વરના નવા જગતમાં આપણે ઈશ્વરના સાથી અધિકારીઓ અને સંભાળ રાખનારાઓ તરીકે ઈશ્વરની સાથે સહભાગી થઈ શકીએ તે માટે ઈશ્વરે આપણને બનાવ્યા. ઈશ્વર જેવા હોવાની કલ્પના કરવી તે ઘણા કારણોને લીધે એક મહત્વનો વિચાર છે. તે આપણને દરેકને એક સલામત, ગહન ઓળખાણ આપે છે. દરેક મનુષ્ય તેમનું બાળક અને સાથી બને એવી ઈશ્વરની મૂળ ઈચ્છા હતી. ઈશ્વર લોકોને એવી રીતે જુએ છે. આપણે પણ લોકોને એવી જ દ્રષ્ટિથી જોવા જોઈએ. આપણે દરેક વ્યક્તિને આપણા ભાઈ કે બહેન તરીકે જોઈએ એવી ઈશ્વરની ઈચ્છા છે. આપણી દરેકની પાસે ઈશ્વરનું સ્વરૂપ હોવાની પદવી છે જેને ઈશ્વર તેમના કુટુંબમાં ઈચ્છા રાખે છે. વંશવાદ, હિંસા, ઘાલમેલ અને જબરજસ્તી માણસજાત માટેની ઈશ્વરની ઈચ્છાનો ભાગ નહોતા. એ તો બંડ અને પાપનું ભૂંડું પરિણામ છે. ઈશ્વર માણસજાતને પ્રેમ કરે છે અને પાપે તેમનું જે ભૂંડું કર્યું છે તે ભૂંડાઈને ધિક્કારે છે. આપણે જ્યારે આપણી કે બીજાઓની નૈતિક નિષ્ફળતાઓનો વિચાર કરીએ છીએ ત્યારે આ વાતને યાદ રાખવાની જરૂર છે. ઈશ્વર તરીકેની કલ્પના કરવી તે આપણને એક હેતુ આપે છે. આપણું એક મિશન છે. દરેક વ્યક્તિ, પછી તે ગમે એટલા નાના કે નિર્બળ કે ઓછું જીવનારા કેમ ન હોય, પરંતુ બીજા વ્યક્તિના જીવનમાં તેમનું એક કાર્ય છે. આપણે ઈશ્વરને માન આપતા જે દરેક કાર્ય અને આપણા સાથી સ્વરૂપ પર મન લગાવીએ છીએ ત્યારે તે આપણું આત્મિક તેડું બને છે. ઈશ્વરના મનમાં પાળક, સેવક કે યાજકનું તેડું બીજા કોઈ તેડા કરતા મોટું નથી. આપણે જે રીતે જીવન જીવીએ છીએ તેનાથી આપણા સાથી સ્વરૂપમાંના લોકોને કાં તો આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જીવન તથા ઈશ્વરની સાથેની સંગત શું છે તે યાદ કરાવવામાં આવે છે, અથવા તો તે શાપિત થાય છે. આપણે જે કંઈ કરીએ છીએ, ખાસ કરીને ઘણીવાર નાનું કાર્ય કે અનિશ્ચિત કાર્ય કરીએ છીએ, તેની સારી કે ખરાબ અસર થાય છે. શરૂઆતમાં મેં જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો ઉત્તર એ જ છે. ઈશ્વર શું ઈચ્છે છે? ઈશ્વર તમને ઈચ્છે છે. ઈશ્વર કુટુંબની ઈચ્છા રાખે છે. ઈશ્વર સાથી કાર્યકરોની ઈચ્છા રાખે છે. ઈશ્વર ઈચ્છે છે કે તમે કોણ છો અને શા માટે તમારું જીવન તેમના માટે મહત્વનું છે તે જાણો. પરંતુ હજુ તો આપણે શરૂઆત જ કરી છે. આ વાતમાં બીજું ઘણું બધું છે. આપણા જગતમાં આપણું જીવન અને કદાચ આપણા પોતાના ઘરમાં આપણું જીવન ઈશ્વરના દર્શનને અનુકૂળ નથી. એવું કંઈ થયું જેનાથી તે બગડી ગયું. તેનું દુઃખ એટલું બધું હતું કે ઈશ્વરે માણસજાતને લગભગ મૂકી દેવાનો નિર્ણય કર્યો હતો.